એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે ખરેખર દુનિયાભરમાં લોકો નિર્ણયો કેવી રીતે લે છે એ વિચારવાની રીત બદલી નાખી છે.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ રિચાર્ડ થેલર અને કાસ સનસ્ટીનના બહુ જ પ્રખ્યાત પુસ્તક નજ, સ્વાસ્થ્ય, સંપત્તિ અને સુખ વિશેના નિર્ણયો સુધારવા વિશે. અંગ્રેજીમાં એનું નામ છે નજ.
હા, નજ. અને આ પુસ્તક છે ને આજે પણ એટલું જ પ્રસ્તુત છે, કદાચ પહેલા કરતા પણ વધારે, મને તો એવું લાગે છે.
કેમ?
કારણ કે આપણે રોજ બરોજ કેટલા બધા વિકલ્પો, માહિતીનો મારો, એ બધા વચ્ચે નિર્ણયો લેવાના હોય છે, ખરું ને?
સાચી વાત છે.
ત્યારે આ પુસ્તક સમજાવે છે કે કેવી રીતે નાના એકદમ સૂક્ષ્મ ફેરફારો પણ આપણા નિર્ણયો પર બહુ મોટી અસર કરી શકે છે.
ખરું કહ્યું. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધું લોકોની જે પસંદગી કરવાની સ્વતંત્રતા છે એ છીનવ્યા વગર કેવી રીતે શક્ય બને.
બરાબર.
ચાલો તો આ નજ એટલે કે હળવી પ્રેરણા, એની પાછળનું વિજ્ઞાન શું છે, એની કળા શું છે, એને થોડું વધુ નજીકથી સમજીએ.
શરૂઆત કરીએ લેખકોના પરિચયથી, કારણ કે મને લાગે છે કે આ બંનેની જે પૃષ્ઠભૂમિ છે, એમનો જે અનુભવ છે, એ જ આ પુસ્તકને આટલું અનોખું બનાવે છે.
ચોક્કસ. રિચાર્ડ થેલર, જેમને 2017માં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર મળ્યો, એમને તો વર્તનલક્ષી અર્થશાસ્ત્રના શું કહેવાય, ભીષ્મ પિતામહ ગણવામાં આવે છે. એમણે જે પરંપરાગત અર્થશાસ્ત્રની ધારણા હતી ને કે માણસ હંમેશા એકદમ તર્કબદ્ધ રીતે જ વર્તે છે, એને પડકારી, એમણે સાબિત કર્યું કે ભાઈ આપણા નિર્ણયોમાં મનોવિજ્ઞાનનો બહુ મોટો ફાળો છે.
હા, એટલે કે માણસ ખરેખર વિચારે છે કેવી રીતે, વર્તે છે કેવી રીતે, એ સમજાવવાનો પ્રયાસ કર્યો.
બરાબર.
અને બીજા લેખક કાસ સનસ્ટીન, એ હાર્વર્ડ લો સ્કૂલના પ્રોફેસર છે અને કાયદા અને નીતિ ઘડતરના ક્ષેત્રમાં એમનું બહુ મોટું નામ છે.
અને એ તો ઓબામા વહીવટીતંત્રમાં પણ હતા, ખરું ને? મહત્વના પદ પર.
હા, બિલકુલ.
એટલે આ બંનેનું જોડાણ જુઓ. થેલર સમજાવે છે કે આપણે અતાર્કિક નિર્ણયો શા માટે લઈએ છીએ, આપણી માનસિક મર્યાદાઓ શું છે, પૂર્વગ્રહો કયા છે. જ્યારે સનસ્ટીન પોતાના નીતિવિષયક અનુભવથી આ સમજને વાસ્તવિક દુનિયામાં કેવી રીતે ઉતારવી, એટલે કે સરકારી નીતિઓમાં, વ્યવસાયોમાં, રોજિંદા જીવનમાં, અને એ પણ નૈતિક રીતે, એની રૂપરેખા આપે છે.
વાહ, એટલે સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો એક સરસ સેતુ જેવો કામ કર્યું એમણે.
બરાબર.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એનો હાર્દ શું છે? તમે પેલું લિબર્ટેરિયન પેટર્નાલિઝમ કહ્યું, નામ થોડું અટપટું લાગે છે.
હા, નામ થોડું ભારેખમ છે, પણ વિચાર ખરેખર સરળ છે. જુઓ, લિબર્ટેરિયન એટલે શું? કે લોકોની પસંદગી કરવાની સ્વતંત્રતા જળવાવી જોઈએ, કોઈ વિકલ્પ પર પ્રતિબંધ નહીં મૂકવાનો.
ઓકે.
અને પેટર્નાલિઝમ એટલે આમ તો પિતૃભાવ જેવું કહી શકાય, લોકોને એવા નિર્ણયો લેવામાં મદદ કરવી જે એમના પોતાના ભલા માટે હોય.
અચ્છા.
ટૂંકમાં, લોકોને હળવેથી ધક્કો મારીને, નજ કરીને વધુ સારા વિકલ્પ તરફ વાળવા, પણ છેલ્લો નિર્ણય લેવાની પૂરી છૂટ એમની પાસે જ રાખવી.
એટલે કે આદેશ નહીં પણ સૂચન.
એમ.
બિલકુલ.
પુસ્તક એમ કહે છે કે આપણે જે પરિસ્થિતિમાં, જે સંદર્ભમાં નિર્ણયો લઈએ છીએ ને, એને લેખકો પસંદગીનું આર્કિટેક્ચર કહે છે. ચોઇસ આર્કિટેક્ચર.
પસંદગીનું આર્કિટેક્ચર.
હા. અને આ આર્કિટેક્ચર ક્યારે તટસ્થ નથી હોતું, ક્યારેય નહીં.
એ કેવી રીતે? ઉદાહરણ આપશો?
ચોક્કસ. માની લો કે તમે કોઈ સુપરમાર્કેટમાં ગયા. હવે ત્યાં કઈ વસ્તુ ક્યાં મૂકેલી છે, કઈ વસ્તુ આંખ સામે છે, કઈ નીચે છે, એ તમારી ખરીદી પર અસર કરે છે કે નહીં?
હા, કરે તો ખરી. જે સામે દેખાય જલ્દી લેવાઈ જાય.
બસ. અથવા કોઈ ફોર્મ ભરો છો, એમાં કયો વિકલ્પ પહેલેથી ટિક કરેલો આવે છે, ડિફોલ્ટ. કોઈ વેબસાઇટ પર ગયા તો કયું બટન મોટું અને આકર્ષક છે, આ બધું જ આપણી પસંદગીઓને અજાણતા પ્રભાવિત કરે છે.
સાચી વાત.
તો લેખકો કહે છે કે આ આર્કિટેક્ચરને સમજી વિચારીને, ડિઝાઇન કરીને આપણે લોકોને વધુ સારા નિર્ણયો લેવા માટે નજ કરી શકીએ છીએ.
અને આ વાત છે ને, પેલી પરંપરાગત આર્થિક સિદ્ધાંતોથી સાવ જુદી છે.
હા.
એ સિદ્ધાંતો તો એમ માને છે કે આપણે બધા ઇકોન્સ છીએ, એટલે કે કાલ્પનિક, એકદમ તર્કબદ્ધ જીવો જે હંમેશા પોતાના ફાયદાનું જ વિચારે,
જેમ કમ્પ્યુટર વિચારે એમ.
હા. પણ લેખકો કહે છે, ના ભાઈ ના, આપણે હ્યુમન્સ છીએ, ભૂલો કરીએ છીએ, લાગણીઓથી દોરવાઈએ છીએ, પૂર્વપ્રગ્રહો રાખીએ છીએ,
આપણે બધા એવા જ છીએ.
અને પુસ્તક આ હ્યુમન્સના મનોવિજ્ઞાનને સમજાવીને શરૂઆત કરે છે, અને પછી આ સમજનો ઉપયોગ કેવી રીતે કરવો, જેમ કે નિવૃત્તિ બચતમાં, આરોગ્યમાં, પર્યાવરણમાં, એના નક્કર ઉદાહરણો આપે છે.
હા, એટલે આ ખાલી થિયરી નથી, આ તો વાસ્તવિક દુનિયામાં પરિવર્તન લાવવા માટેની એક સાધન પેટી જેવું છે.
ચાલો થોડા વધુ ઊંડા ઉતરીએ. પુસ્તક આપણી વિચારવાની બે સિસ્ટમ્સની વાત કરે છે. એક છે ઓટોમેટિક સિસ્ટમ, જે એકદમ ઝડપી છે, સહજ છે, લગભગ અચેતન જેવી, જેમ કે આપણે સાયકલ ચલાવીએ કે કોઈ ઓળખીતાનો ચહેરો જોઈએ ને તરત ઓળખી જઈએ, એમાં વિચારવું નથી પડતું.
હા, ઇન્સ્ટિંક્ટિવ જેવું.
બરાબર. આપણા મોટાભાગના રોજિંદા નિર્ણયો આ ઓટોમેટિક સિસ્ટમથી જ ચાલે છે.
અને બીજી છે રિફ્લેક્ટિવ સિસ્ટમ, જે ધીમી છે, વિશ્લેષણાત્મક છે, જેમાં સભાન પ્રયત્ન કરવો પડે.
જેમ કે
કોઈ ગણિતનો અઘરો દાખલો ગણવો હોય, કે પછી કોઈ નવી જગ્યાએ જવાનો રસ્તો શોધવો હોય, એમાં વિચારવું પડે.
હા,
હવે સમસ્યા એ છે કે આપણી પેલી ઓટોમેટિક સિસ્ટમ જે મોટાભાગે ચાલતી હોય છે, એ ઘણીવાર પૂર્વગ્રહોનો શિકાર બને છે ને ભૂલો કરી બેસે છે.
પુસ્તકમાં આવા ઘણા બધા પૂર્વગ્રહોની વાત છે, જેમ કે એક છે એન્કરિંગ.
હા, એન્કરિંગ.
આપણે કોઈ વસ્તુની કિંમત વિશે વિચારીએ ત્યારે પહેલી જે માહિતી મળે ને એના પર જ અટકી જઈએ છે, એ આપણો એન્કર બની જાય છે, પછી ભલે ગમે તેટલો અતાર્કિક હોય.
બરાબર, સેલમાં પેલી ઓરિજિનલ કિંમત લખી હોય એની જેમ એ આપણો એન્કર બની જાય છે.
હા, ખરીદી વખતે આનો અનુભવ તો બધાને થતો જ હશે.
અને બીજો એક છે લોસ એવર્ઝન, એટલે કે નુકસાનનો ડર. 100 રૂપિયા ગુમાવવાનું જે દુઃખ થાય ને, એ 100 રૂપિયા કમાવવાની ખુશી કરતાં ઘણું વધારે પ્રબળ હોય છે.
ઓહો.
આ કારણે આપણે ઘણીવાર જોખમ લેતા ડરીએ છીએ, ભલે એમાં ફાયદો થવાની શક્યતા વધારે હોય. આપણા રોકાણના નિર્ણયો પર આની બહુ મોટી અસર પડે છે.
અને પેલું વર્તમાન પૂર્વગ્રહ,
પ્રેઝન્ટ બાયસ,
એ પણ બહુ રસપ્રદ છે.
હા, એ તો આપણા બધાનો અનુભવ છે.
આપણે ભવિષ્યમાં મળનારા મોટા ફાયદા કરતાં અત્યારે હાલમાં મળતા નાના ફાયદાને વધુ મહત્વ આપીએ છીએ.
એટલે જ આજે પીઝા ખાવાની લાલચ રોકી નથી શકતા, ભલે કાલે વજન ઉતારવાનું નક્કી કર્યું હોય.
બરાબર. અને બચત કરવાનું પણ કાલ પર ટાળતા રહીએ છે. આજ કરી લે મજા, કાલ કોણે દીઠી છે.
હા, તો આ બધું સમજ્યા પછી સવાલ એ થાય કે આ માનવીય નબળાઈઓનો સામનો કેવી રીતે કરવો.
હા, એ જ મુખ્ય પ્રશ્ન છે.
અહીં જ પેલું પસંદગીનું આર્કિટેક્ચર અને નજ કામે લાગે છે. પેલું કેફેટેરિયાનું ઉદાહરણ યાદ છે તમને?
હા હા, પેલી કાલ્પનિક ડાયરેક્ટર કેરોલિન, એ કેવી રીતે ખાલી ખોરાકની ગોઠવણ બદલે છે
અને બાળકો વધુ હેલ્ધી ખાવા માંડે છે.
બરાબર. ફળો અને સલાડને આંખના લેવલ પર રાખે, સરળતાથી લઈ શકાય એમ, અને પેલી તળેલી વસ્તુઓ કે મીઠાઈઓને થોડી દૂર, ઓછી દેખાય તેમ રાખે.
કોઈ વસ્તુ પર પ્રતિબંધ નહીં, બસ ગોઠવણ બદલી. આ જ છે નજ, એક હળવો ધક્કો. હવે લેખકો આ નજને વ્યવસ્થિત રીતે લાગુ કરવા માટે કેટલાક સિદ્ધાંતો પણ આપે છે. એમને એક ટૂંકા અક્ષર બનાવ્યો છે, NUDGES.
ઓહ, NUDGES.
હા, જો કે બધા યાદ રાખવા જરૂરી નથી, પણ કેટલાક મુખ્ય વિચારો સમજવા જેવા છે, જેમ કે લોકોને એમની પસંદગીના પરિણામો સ્પષ્ટ રીતે સમજાવવામાં મદદ કરવી. એને કહે છે અન્ડરસ્ટેન્ડ મેપિંગ્સ.
એટલે કે જો તમે આ પસંદ કરશો તો આવું થશે, અને પેલું પસંદ કરશો તો તેવું થશે. સ્પષ્ટતા.
બરાબર. અથવા સિસ્ટમ એવી બનાવવી કે ભૂલો થવાની શક્યતા જ ઘટી જાય, એક્સપેક્ટ એરર. જેમ કે ATMમાંથી કાર્ડ લીધા વગર પૈસા ન નીકળે એવી સિસ્ટમ.
હા, એ તો બહુ ઉપયોગી છે.
પણ આ બધામાં સૌથી શક્તિશાળી નજ કયો લાગે છે તમને પુસ્તક પ્રમાણે?
મને લાગે છે કે પેલો ડિફોલ્ટ વિકલ્પવાળો મુદ્દો.
બિલકુલ, ડિફોલ્ટ્સ, ડિફોલ્ટ વિકલ્પો. કારણ કે આપણે મોટાભાગે, શું કહેવાય, આળસને કારણે અથવા નિર્ણય લેવાની માથાકૂટ ટાળવા માટે જે પહેલેથી ગોઠવેલું હોય એને જ સ્વીકારી લઈએ છીએ.
હા, કંઈ ન કરીએ તો જે થાય જ.
અને આનો પ્રભાવ જબરદસ્ત હોય છે.
આનું કોઈ નક્કર ઉદાહરણ આપો ને.
ચોક્કસ. અમેરિકામાં એક કાર્યક્રમ છે, સેવ મોર ટુમોરો સ્માર્ટ કહેવાય. આ રિચાર્ડ ટેલરે ડિઝાઇન કર્યો હતો.
અચ્છા.
એમાં શું હોય કે કર્મચારી જ્યારે કંપનીમાં જોડાય ત્યારે એ આપોઆપ ભવિષ્યમાં જ્યારે પણ એનો પગાર વધશે એ વધારાનો અમુક હિસ્સો બચત યોજનામાં જમા કરાવવા માટે સંમત થાય છે.
ઓટોમેટિકલી?
હા, ઓટોમેટિકલી. અહીં ડિફોલ્ટ એ છે કે તમે બચત કરશો. જો ન કરવી હોય તો તમારે સામેથી જઈને ના પાડવી પડે, ઓપ્ટ આઉટ કરવું પડે.
અને આનાથી શું થયું?
આનાથી લોકોની નિવૃત્તિ માટેની બચતમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો. કારણ કે આ સીધું પેલા વર્તમાન પૂર્વાગ્રહ હમણાં વાપરી નાખો અને નિષ્ક્રિયતા પથી કરીશું પર પ્રહાર કરે છે.
વાહ, આ તો ખરેખર સ્માર્ટ છે, સ્માર્ટ.
અને પેલું અંગદાન, ઓર્ગન ડોનેશન વાળું ઉદાહરણ પણ એટલું જ પ્રભાવશાળી છે.
હા, એ કહો ને.
જુઓ, જે દેશોમાં ઓપ્ટિન સિસ્ટમ છે, એટલે કે તમારે અંગદાતા બનવા માટે સામેથી ફોર્મ ભરીને હા કહેવું પડે, ત્યાં દાનનો દર બહુ જ ઓછો હોય છે. ભલે મોટાભાગના લોકો સિદ્ધાંતમાં માનતા હોય કે દાન કરવું જોઈએ, પણ જે દેશોમાં ઓપ્ટ આઉટ સિસ્ટમ છે, એટલે કે તમે આપોઆપ દાતા ગણાવ સિવાય કે તમે સ્પષ્ટ ના કહો, ત્યાં દાનનો દર 90% કે તેથી પણ વધુ જોવા મળે છે.
શું વાત કરો છો, 90% ખાલી ડિફોલ્ટ બદલવાથી?
હા, ખાલી ડિફોલ્ટ બદલવાથી આટલો મોટો ફરક. અને જો કોઈની સ્વતંત્રતા પણ નથી છીનવાતી, જેને ના પાડવી હોય એ પાડી શકે છે.
પણ આમાં એક સવાલ થાય, શું આ એક પ્રકારની ચાલાકી નથી? લોકોને ખબર વગર એમને જાણ બહાર પ્રભાવિત કરવા જેવું નથી લાગતું?
બહુ સારો સવાલ છે, અને લેખકો આ મુદ્દા પર ખાસ ભાર મૂકે છે. એમનું કહેવું છે કે નજ હંમેશા પારદર્શક હોવા જોઈએ. લોકોને ખબર હોવી જોઈએ કે તેમને કઈ દિશામાં વાળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
ઓકે, પારદર્શિતા.
અને બીજું, એ લોકોના હિતમાં હોવા જોઈએ. કોઈ કંપની પોતાના ફાયદા માટે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે એ નજ નથી, એ તો છેતરપિંડી છે.
બરાબર.
અને સૌથી અગત્યનું, લોકો પાસે હંમેશા સરળતાથી ના પાડવાનો કે બીજો વિકલ્પ પસંદ કરવાનો અધિકાર રહેવો જોઈએ. આ કોઈ છુપી રીતે મગજ સાથે રમવાની વાત નથી, આ તો મદદરૂપ માર્ગદર્શન આપવાની વાત છે. કારણ કે જેમ આપણે પહેલા વાત કરી, પસંદગીનું આર્કિટેક્ચર તો ગમે તેમ કરીને અસ્તિત્વમાં હશે જ, કોઈને કોઈ ડિફોલ્ટ તો હશે જ, તો પછી એને લોકોના ભલા માટે કેમ ડિઝાઇન ન કરું?
હા, એ દૃષ્ટિકોણથી જોઈએ તો વાત બરાબર લાગે છે. તો આ પુસ્તકમાંથી મુખ્ય કયા સંદેશાઓ આપણે તારવી શકીએ, શું શીખવા મળે?
પહેલો અને સૌથી મહત્વનો સંદેશ મારા મતે એ છે કે આપણે ઇકોન્સ નથી, આપણે હ્યુમન્સ છીએ. આપણી તર્કશક્તિ મર્યાદિત છે અને આપણે અનુમાનિત રીતે ભૂલો કરીએ છીએ. આ સત્ય સ્વીકારીશું તો જ વધુ સારી નીતિઓ અને પ્રણાલીઓ બનાવી શકીશું.
બીજો સંદેશ એ લઈ શકાય કે પસંદગીનું આર્કિટેક્ચર સર્વવ્યાપી છે, અનિવાર્ય છે. કોઈ પણ ડિઝાઇન તટસ્થ નથી હોતી, પછી તે વેબસાઇટ હોય, સરકારી ફોર્મ હોય કે આપણું રસોડું.
બરાબર.
આથી પ્રશ્ન એ નથી કે પ્રભાવિત કરવું કે નહીં, પણ કેવી રીતે વધુ સારા પરિણામો માટે અને નૈતિક રીતે પ્રભાવિત કરવું.
ત્રીજું, નજ એટલે કે લિબર્ટેરિયન પેટર્નાલિઝમ એ સ્વતંત્રતા અને કલ્યાણ વચ્ચે સંતુલન સાધવાનો એક વ્યવહારુ રસ્તો બતાવે છે. આદેશો કે પ્રતિબંધો કરતા આ વધુ સ્વીકાર્ય અને ઘણીવાર વધુ અસરકારક પણ હોય છે.
ખાસ કરીને આપણા જેવા લોકશાહી સમાજ માટે આ વિચાર વધારે મહત્વનો છે.
ચોક્કસ. અને ચોથું, પેલું ડિફોલ્ટ વિકલ્પોવાળું, એની અસાધારણ શક્તિ, નાના ફેરફારો પણ વર્તનમાં બહુ મોટો બદલાવ લાવી શકે છે. આનો ઉપયોગ બચત વધારવાથી લઈને સ્વાસ્થ્ય સુધારવા સુધી અનેક ક્ષેત્રોમાં થઈ શકે છે.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે યાદ રહી જાય એવા છે. કોઈ તમને ખાસ ગમ્યું હોય એવું?
હા, એક વાક્ય મને બહુ ગમ્યું. જો તમે કોઈને કંઈક કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગતા હો તો તેને સરળ બનાવો. કેટલી સિમ્પલ પણ કેટલી ઊંડી વાત છે.
બરાબર, મેક ઇટ ઇઝી.
હા, આપણે ઘણીવાર મોટી મોટી યોજનાઓ વિચારીએ છીએ, પણ ખરી સમસ્યા કદાચ નાની અમથી અડચણ હોય છે. એને દૂર કરો અને લોકો આપોઆપ સાચી દિશામાં આગળ વધવા માંડશે.
અને બીજું પેલું વાક્ય, કોઈ તટસ્થ ડિઝાઇન જેવી વસ્તુ નથી. આ મને લાગે છે કે સતત યાદ રાખવા જેવું છે. આપણી આસપાસની દુનિયા આપણને સતત પ્રભાવિત કરી રહી છે, ભલે આપણને એનો ખ્યાલ હોય કે ન હોય.
બરાબર.
તેથી જે લોકો આ ડિઝાઇન બનાવે છે, પછી તે સરકાર હોય, કંપની હોય કે આપણે પોતે આપણા ઘર માટે, એમની જવાબદારી ખરેખર બહુ વધી જાય છે.
અને નજના બચાવમાં લેખકો જે કહે છે એ પણ મહત્વનું છે કે આ પ્રમાણમાં નબળું, હળવું અને બિન ઘૂસણખરી પ્રકારનું પેટર્નલિઝમ છે.
એટલે કે કોઈ જબરજસ્તી નથી.
હા, માત્ર એક હળવો ઇશારો છે. તમને ન ગમે તો તમે એને અવગણી શકો છો, પસંદગી તમારી જ છે.
આ બધા વિચારો તો બહુ સરસ છે, પણ શું આપણે આપણા રોજિંદા જીવનમાં પણ આનો ઉપયોગ કરી શકીએ જાતે જ?
બિલકુલ, કેમ નહીં. આને સેલ્ફ નજિંગ કહી શકાય. આપણે આપણી જાતને જ નજ કરી શકીએ.
એ કેવી રીતે?
જેમ કે માની લો કે તમારે વધુ પાણી પીવું છે, તો શું કરાય? પાણીની બોટલ હંમેશા તમારી નજર સામે રાખો, તમારા ડેસ્ક પર. એ તમને યાદ અપાવ્યા કરશે.
હા, સાચી વાત. અથવા જો કસરત નિયમિત કરવી હોય તો
રાત્રે જ જિમના કપડાં કાઢીને તૈયાર રાખો, બેગ ભરીને તૈયાર રાખો. સવારે ઉઠીને નિર્ણય લેવાની માથાકૂટ ઓછી, બસ પહેરીને નીકળી જવાનું.
ઓ, મેક ઇટ ઇઝી વાળો સિદ્ધાંત અહીં પણ લાગુ પડે.
બરાબર.
અને નાણાકીય બાબતોમાં બચત માટે શું કરી શકાય?
પગાર આવે તે દિવસે જ અમુક રકમ આપોઆપ બચત ખાતામાં કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર થઈ જાય એવું સેટિંગ કરી દેવું. ઓટોમેટિક ટ્રાન્સફર.
એટલે પેલી પછી કરીશું વાળી વૃત્તિને બાયપાસ કરી દેવાય.
હા, આ તમારી બચત ન કરવાની ડિફોલ્ટ વૃત્તિને બદલી નાખે છે. આ એક શક્તિશાળી સેલ્ફ નજ છે.
અને પેલો એમ્સ્ટરડેમ એરપોર્ટ વાળો કિસ્સો તો ક્લાસિક છે.
હા હા, પુરુષોના યુરિનલમાં ખાલી એક માખીનું નાનું સ્ટીકર કે ચિત્ર બનાવી દીધું.
અને પરિણામ?
પરિણામે આવ્યું કે પુરુષોનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થયું અને પેલું બહાર ઢોળાવાનું પ્રમાણ, સ્પિલેજ, એ નાટકીય રીતે ઘટી ગયું. કહેવાય છે કે સફાઈ ખર્ચમાં લગભગ 80% જેટલો ઘટાડો થયો.
ખરેખર 80%? આટલા નાના ફેરફારથી?
હા, વિચારો કેટલો નાનો સસ્તો ફેરફાર, પણ અસર કેટલી મોટી. આ જ તો છે નજની શક્તિ.
ખરેખર અદ્ભુત. આ ઉદાહરણ તો બરાબર સમજાવી દે છે કે નજ શું કરી શકે છે. તો આજના આ સમગ્ર ચર્ચામાંથી આપણે શું ખાસ શીખ્યા? જો એક બે વાક્યોમાં કહેવું હોય તો મારા માટે તો સૌથી મોટો બોધપાઠ એ છે કે સંદર્ભ કેટલો મહત્વનો છે. કોન્ટેક્સ્ટ મેટર્સ. નાની દેખાતી બાબતો જેમ કે વિકલ્પો કેવી રીતે રજૂ થાય છે તે આપણા નિર્ણયો પર ખરેખર બહુ ઊંડી અસર પાડે છે. અને આપણે બધા કોઈક ને કોઈક રીતે આપણી અને બીજાની પસંદગીના આર્કિટેક્ટ છીએ જ.
અને મારા માટે આ પુસ્તક માનવ સ્વભાવ પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખવાનું શીખવે છે. આપણે બધા ભૂલો કરીએ છીએ.
સાચી વાત.
એટલે જ્યારે લોકો ખરાબ નિર્ણયો લે ત્યારે એમને સીધો દોષ આપવાને બદલે એ વિચારવું કે કદાચ સિસ્ટમમાં જ કોઈ ખામી છે. કદાચ આપણે એમના માટે સાચો નિર્ણય લેવાનું વધુ સરળ બનાવી શકીએ. મને લાગે છે કે આ એક વધુ રચનાત્મક અને આશાસ્પદ અભિગમ છે. તે સ્વતંત્રતા અને જવાબદારી વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું તે પણ શીખવે છે.
એક અંતિમ વિચાર જે શ્રોતાઓ માટે આપણે છોડી શકીએ, આપણે આપણી આસપાસ જોઈએ, આપણા ઘરમાં, આપણી ઓફિસમાં, આપણા શહેરમાં, તો એવા કયા ડિફોલ્ટ્સ કે નજેસ જે આપણને અજાણતા પ્રભાવિત કરી રહ્યા છે?
અને શું આપણે આપણા પોતાના ભલા માટે કે આપણા પરિવારના ભલા માટે વધુ સારા નજ ડિઝાઇન કરી શકીએ?
ખૂબ જ વિચારવા જેવો પ્રશ્ન છે આ.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.